તારીખ 14/1/1999 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 472 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
871 ચાલે છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. ચાલે વાત આપણે ચાલી વિસ્તારથી. પરમાર્થ પરમાર્થરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. એટલે કે જ્ઞાની પુરુષનો ઉપદેશ હોય અને જીવ પણ તથારૂપ ઉપદેશ પરિણમવાને યોગ્ય હોય તો એ મોક્ષનો ઉપાય છે. માત્ર સમ્યક દર્શનનો નહીં, મોક્ષ માર્ગનો નહીં પણ મોક્ષનો ઉપાય છે. એટલે એનું ફળ મોક્ષ આવવાનું. પાત્રતા તૈયાર થઈ એ બહુ મોટી વાત છે. એ પદ્મનંદી આચાર્ય પણ કીધું છે એકત્વ સપ્તતિના અધિકારમાં. તત્પ્રતિ પ્રીતિ ચીતે નવયન વાર્તા પિસ્તા નિશ્ચિતમ સ્વભવે ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. નિર્વાણ મોક્ષ લીધો છે. જે કોઈ આ ચૈતન્ય તત્વની વાત પ્રીતિપૂર્વક સાંભળે છે અને ગુણનો પ્રેમ થયો, આત્માનો પ્રેમ થયો, એ પ્રેમમાં રુચિને ભાવના તો છે જ. રુચિ ભાવના એથી વધે ત્યારે આગળ પ્રેમ આવે. પ્રીતિથી સાંભળે છે એવો જીવ લીધો છે. ચોક્કસ નિશ્ચિતમ ચોક્કસ એ જીવ અવશ્ય એ જીવ મોક્ષનો ભાવિ મોક્ષનો ભાજન એટલે પાત્ર છે. ત્યાં પણ મોક્ષ જ, મોક્ષ માર્ગ નથી લીધો, સમ્યક દર્શન નથી લીધું. એમ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ એવો જે પ્રસંગ છે એ નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એ અનંતર પરંપર સંબંધે મોક્ષનો ઉપાય છે. પરમાર્થ વ્યવહાર સ્વરૂપ એટલે વાત તો યથાર્થ આત્મકલ્યાણની છે. કહેનારની જે ભૂમિકા છે એ જ્ઞાન દશા નથી, બીજ જ્ઞાનની પ્રાપ્તિ વાળો છે, જ્ઞાન દશા વાળો નથી. એ તો પણ એ પરંપરા એ મોક્ષનું કારણ થશે. વ્યવહાર પરમાર્થ સ્વરૂપ કે ઘણા કાળે કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. જે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ લીધું છે એમાં જીવને ઉપદેશ વિચ્યો હોય તે જ્ઞાની પુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રૂચ્યો હોય. એટલે જ્ઞાની પુરુષ તો જ્ઞાની પુરુષના સ્થાને છે, ઉપાદાનમાં રુચિપૂર્વક રુચિ જેટલી જ યોગ્યતા છે તો એ રુચિ આગળ જતા મોક્ષનું કારણભૂત થવાનો સંભવ ખરો. પરમાર્થની રુચિ છે એ પરંપરાએ કોઈ પ્રકારે પણ મોક્ષના સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. તો એ સારું લક્ષણ છે. વ્યવહાર વ્યવહાર સ્વરૂપનું ફળ આત્મ પ્રત્યે નથી આવતું. એમાં મોક્ષ સમજાય છે. ને અસર પણ એવી નથી હોતી, એનું કોઈ આત્મા પ્રત્યે ફળ નથી. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું, એટલે વિશેષપણે સમજાશે. આનો વિસ્તાર થઈ શકે એવું છે એમ, પણ અહીંયા નથી કર્યો પત્રમાં. પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મૂંઝાશો નહીં, મૂંઝાશો નહીં, જિજ્ઞાસા રાખજો. ન સમજાય તો જિજ્ઞાસામાં ઊભા રહેજો, પણ મૂંઝાવાની જરૂર. લક્ષણથી આગળ વધીએ છે, ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે તેને ધ્યાનનો એ એક ઉપાય છે કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. શું કહે છે? આત્મજ્ઞાનની આ વ્યાખ્યા કરી છે. કેમ કે કોઈ કોઈ જીવો આત્મજ્ઞાન સંબંધી અધ્યાત્મ શાસ્ત્રો વાંચીને કલ્પના કરે છે કે અમને પણ આવું આત્મજ્ઞાન છે. એના માટે ત્રણ મુદ્દા અમને લીધા છે કે એક તો લક્ષણથી આત્મ સ્વરૂપ જણાયું છે તને, એટલે કે લક્ષણથી લક્ષિત થયું છે તને આત્મ સ્વરૂપ, એક વાત. ગુણથી એટલે સ્વભાવનું ગ્રહણ થયું છે, ગુણ છે સ્વભાવરૂપ, એટલે સ્વભાવનું અવલંબન આવ્યું છે, લક્ષણ પૂર્વક સ્વભાવનું અવલંબન આવ્યું છે. અને વેદન છે એટલે સ્વસંવેદનથી તને અનુભવ થયો છે, નિર્વિકલ્પ સ્વસંવેદન અને અપૂર્વ આનંદ, નિર્વિકલ્પ આનંદ. તો આત્મજ્ઞાન બરાબર છે. જેને એવું આત્મ સ્વરૂપ જણાયું છે એટલે આત્માનું જ્ઞાન થયું છે, તેને ધ્યાનનો એ એક ઉપાય છે, એ આત્મા આત્મજ્ઞાન છે, એ ધ્યાનનો ઉપાય છે. આમ તો નિર્વિકલ્પ ધ્યાનમાં જ આત્મ સ્વરૂપ જણાય છે, પણ જેને એ રીતે ધ્યાન થયું એ વારંવાર એ રીતે ધ્યાન કરી શકવા માટે યોગ્ય થયા. કોઈ ધ્યાનમાં બેસે એટલે ધ્યાન થઈ જાય એવું કંઈ નથી. તેમ ધ્યાનમાં બેસવાની પ્રેક્ટિસ કરે માટે ધ્યાન થઈ જાય એમ પણ નથી, એ ધ્યાનનો ઉપાય નથી. ધ્યાન છે એ એકાગ્રતારૂપ પરિણામ છે. એકાગ્રતા ક્યારે થાય? આકર્ષણ થાય ત્યારે થાય. આકર્ષણ ક્યારે થાય? સુખનો નિશ્ચય થાય ત્યારે, સુખનું લક્ષ્ય હોય ત્યારે તો જ આકર્ષણ થાય, તો જ એકાગ્રતા થાય અને તો જ ધ્યાન થાય, નહીં તો ધ્યાન ન થાય. જેને પોતાના આત્મામાં સુખ ન દેખાય એને એ સુખનું આકર્ષણ ક્યાંથી થાય? ને આકર્ષણ ન થાય તો પરિણામ ખેંચાઈને એકાગ્ર કેવી રીતે થાય? ને ધ્યાન ક્યાંથી થવાનું હતું? બારમાં પણ એમ જ છે. આ જીવને જે જે વિષયમાં સુખનો નિશ્ચય થયો છે ત્યાં એના પરિણામ ખેંચાઈને એકાગ્ર થાય જ છે. એમાં કઈ આંખ બંધ કરવાની જરૂર નથી પડતી. આંખ બંધ કરે તો જ એકાગ્ર થાય, એ તો અંદર અંદર ધ્યાન ચાલે છે. લક્ષ્મણ એ વિષય આવે છે અને ભાઈ વાત કરી એવી રીતે હું જોઈ ચાવલા ને જોઈ તે વખતે કેમ હતો એકાગ્રતા અત્યારે આવી ગઈ, કદી થઈ ગઈ અત્યારે આવી ગઈ. સુખનો નિશ્ચય હોય છે એને, એની પાછળ સુખનો નિશ્ચય થયેલો હોય છે, સુખ બુદ્ધિ હોય છે, એ અભિપ્રાય કામ કરતો હોય છે. એ સંગીતમાં કર્ણેન્દ્રિયનો વિષય, ચક્ષુમાં ચક્ષુ ઇન્દ્રિયનો વિષય, આંખમાં શું કે છે કે જ્યાં સુખનો નિશ્ચય છે ત્યાં પરિણામને જતા પોતે પણ રોકી શકે નહીં અને બીજા કોઈ સંયોગ વિયોગ પણ રોકી શકે નહીં. સહજ જ પરિણામની ગતિ ત્યાં થયા વિના કરી નહીં. એટલે લક્ષણથી ગુણથી અને વેદનથી જેને આત્મ સ્વરૂપ જણાયું છે એમાં ખાલી આત્માનું જ્ઞાન જ થયું છે એમ નથી, આત્માના અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય સુખ અને અતિન્દ્રિય શાંતિનો અનુભવ પણ થયો છે. એ અનુભવ ઉપરાંત એવો અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સુખ આ સ્થાનમાં છે, પોતાના સ્વરૂપમાં છે એવું પણ જણાયું છે. એવો નિશ્ચય પણ થયો છે અને એવું જણાયું પણ છે. અને જીવનો સ્વભાવ હોવાથી પરિણામ ત્યાં એકાગ્ર થાય એ બહુ સ્વાભાવિક છે. તે ધ્યાનનો એક ઉપાય છે. એટલે તો એમાંથી પાછું વળવું મુશ્કેલ તો પડે છે કે એવા સુખની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય ત્યારે આકુલતા વધે છે, પછી એવા સંયોગ થાય જે પદાર્થની ઈચ્છા થઈ હોય, જે વિષયની ઈચ્છા થઈ હોય એનો સંયોગ થાય ત્યારે આકુલતા મંદ થાય. સુખની કલ્પના થઈ હોય એટલે એને સુખનો અનુભવ થાય છે, સુખાભાસ આકુલતા, પણ મને સુખ થયું એવો અનુભવ થાય એટલે સુખનો નિશ્ચય પાછો દ્રઢ થાય. એટલે અહીંયાથી છૂટું સહેલું નથી, છૂટવું અઘરું છે એ વાત ચોક્કસ છે. પણ જ્ઞાન વિવેક કરી શકે છે, સત્સંગ યોગે એના ગુણદોષને સમજી શકે છે અને એ સમજણને પ્રયોગમાં પ્રસંગમાં લાગુ કરે તો છૂટવાનો ઉપાય પણ છે. એનો છૂટવાનો ઉપાય એ છે કે યથાર્થ સમજણ કરવી અને સમજણને ઉદયમાં લાગુ કરવી, આ જ એનો ઉપાય છે. હા, એટલે પછી શું છે કે પોતાની સમજણને એ વખતે હાજર કરવી કે આમાં હું સમજો હું આ વિષયમાં, આમાં મને શું નુકસાન થવાનું, શું લાભ થવાનો, સમજવા તો મળે છે કે નથી મળતો, એ સમજણને લાગુ કરવી પડે, સમજણને હાજર કરવાની. તકલીફ ક્યાં થાય છે કે જીવ સમજણ પણ પરલક્ષી કરે છે અને ઉદય વખતે એ સમજણ અંધર રહે છે, સમજણ હાજર નથી થતી, સમજેલી વાત એબસન્ટ રહે છે ટોટલી, એટલે એ સમજણ નિરર્થક જાય છે. સમજણ પ્રયોગમાં ન મુકાય અથવા સ્વલક્ષ્ય કરેલી સમજણ જ પ્રયોગમાં મુકાતી હોવાથી એ સમજણનું સાર્થકપણું છે, નહીતર પરલક્ષી સમજણનું નિરર્થકપણું છે. અને એવી સમજણ આ જીવે અનંતવાર કરી છે અને અનંતવાર નિષ્ફળ ગયો છે. હજી પણ સ્વલક્ષી સમજણ નહીં કરે તો એની એ જ પરિસ્થિતિ છે, કાંઈ ફેર નથી. જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, એટલે કંપનને જે આત્મામાં યોગ નામનો ગુણ છે, એ ગુણની વિપરીત અવસ્થાથી યોગાશ્રવ થાય છે. અને એ યોગાશ્રવ 13મા ગુણસ્થાન સુધી ચાલુ રહે છે, 14મા ગુણસ્થાને યોગાશ્રવ જાય. 13મા ગુણસ્થાને યોગાશ્રવ છે એક સમયના, બીજા સમય અંદર જરી જાય, કેમ કે મૂળ નથી, બીજા કોઈ અવગુણ નથી, તેને સપોર્ટ નથી, પણ પરિસ્પંદન છે, કંપન છે, પ્રદૂષણ, એને લઈને પરમાણુઓનો આવવું થાય છે, આશ્રવ થાય છે. સહયોગી ગુણસ્થાન સુધી યોગાશ્રવ છે, મન વચન કાયાનો યોગ છે, જોડાણ છે, અને એમાં આત્માના પ્રદેશોનું કંપન છે. ચતુર્થ ગુણ સ્થાને પ્રથમ સ્વરૂપ સ્થિરતા થાય ઉપયોગને, ત્યારે અનંતાનુબુદ્ધિમાં જે યોગા સ્વરૂપ થતો હોય એ પ્રકાર બંધ થઈ જાય, એનો સંવર થઈ જાય, તે પ્રકારનો સંવર થાય. પછી ઉપર ઉપરના ગુણ સ્થાને તે તે પ્રકારનો યોગાસર અટકે. નિમિત્ત નિમિત્ત એક સંબંધ, પ્રત્યેક ગુણના સદગુણના પર્યાયો અને અવગુણના વિભાવના પર્યાયોને પરસ્પર નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો બહુ સૂક્ષ્મ છે, અંદરોઅંદર આમ છે, એથી સૂક્ષ્મ એક વાત છે. એકવાર ગુરુદેવ શ્રી ભાવનગર પધાર્યા હતા, રાત્રિ ચર્ચામાં એક વિચાર આવ્યો પૂછવાનો, કે પૂછ્યું સાહેબ આત્મામાં જે જ્ઞાન ગુણ છે એની પર્યાયને આપણે જ્ઞાનોપયોગ કહીએ છીએ. ગુણ એમને એમ રહીએ છે, ગુણ તો ગુણ પણ ઇન્ટેક્ટ એમને એમ રહીએ છે, અને છતાં એક પર્યાયને આપણે જ્ઞાનોપયોગ કહીને જ્ઞાન ગુણની પર્યાય કહીએ છીએ. ગુણ ને પર્યાય વચ્ચેનો સંબંધ શું સમજવો, એક પ્રશ્ન કર્યો. એમ કે કોઈ જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાન સ્વભાવ જણાયો, જ્ઞાન શક્તિ, અનંત બેહદ જ્ઞાન સામર્થ્ય મારામાં છે એવું જાણ્યું કોણે, જ્ઞાને. કોણ છે જ્ઞાન, તો કે જ્ઞાન ગુણની પર્યાય. જ્ઞાન ગુણની પર્યાયે જ્ઞાનના અનંત સામર્થ્યને જાણ્યું, જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ શક્તિ. તો એ સર્વજ્ઞ શક્તિ તો એ વખતે એમને એમ સર્વજ્ઞ શક્તિ પણ જ રહી છે. પર્યાયમાં તે વખતની યોગ્યતા અનુસાર ઉઘાડ છે, પર્યાયનું પરિણમન છે. તો આ શક્તિ અને આ પર્યાય વચ્ચેનો સંબંધ શું? તો કે નિમિત્ત નૈમિત્તિક. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સ્વભાવ જણાયો, જે જણાયું તે નિમિત્ત જ્ઞેય થયું ને, સ્વજ્ઞેય થયું. તો તે જેમ પરજ્ઞેય નિમિત્ત છે એમ સ્વજ્ઞેય નિમિત્ત છે. ગુરુદેવ એક સવાલ પૂછ્યો નથી ને જવાબ આપ્યો નથી, ફરાક વિચારીને જવાબ આપ્યો હોય એવું નથી. મેં કેટલી વાર આ માર્ગ કર્યો છું, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રશ્નો કર્યો હોય એ જ વખતે એનો જવાબ આપે. એટલું બધું એમની ક્લેરિટી છે, પોતાને વિષયની ક્લેરિટી એટલી બધી છે, સ્પષ્ટતા અંદરમાં, કે તમે ક્યાં ઊભા રહીને શું પૂછો છો એ તમારો પ્રશ્ન દરમિયાન જ એમને ખ્યાલ હોય છે. તમારો પ્રશ્ન પૂરો થયો નથી ને જવાબ આવ્યો નથી, એવી રીતે જવાબ દીધો. રાત્રે તો હિંમતભાઈ ત્યાં ચાલતી હતી. એક વખત ત્યાં ઉતર્યા હતા. હા, યોગ ગુણ છે, યોગ ગુણ છે. એનું શુદ્ધ પરિણામ અકંપ પ્રદેશોનો, હા, પ્રદેશોની અકંપ અવસ્થા જે 14મા ગુણસ્થાનથી સિદ્ધાલયમાં સાદી અનંતરીય છે. યોગ દોષ છે, 13મા ગુણસ્થાન સુધી દોષ છે, આશ્રમનું કારણ છે. મુખ્યત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ બંધ હેતવ, ઉમા સ્વામીનું સૂત્ર છે. બંધનો હેતુ એટલે આશરો, બંધનો હેતુ એટલે કારણ, બંધનો હેતુ અને બંધનું કારણ એટલે આશરો. પાછળ બેસીને પછી ઊંઘ નહીં આવે ને, આવે તો પછી ફરીને મોઢું ધોઈ આવવાનો, વાંધો નહીં. અમલીકરણ કર્યું સરસ, તરત જ અમલીકરણમાં માને છે. એવી રીતે કોઈ મોટા આવ્યું પણ શરમાવાનું નહીં, ભલે બધાને ખબર પડે. અમે બધાને ઊંઘીએ ત્યારે ખબર તો પડે જ છે, બધાને ખબર તો પડી જ જાય છે કે આ ઊંઘે છે, કાંઈ શરમાવ્યા વગેરેમાં. પ્રાપ્તથી બચવું છે ને આપણે, દોષથી બચવું છે. સ્વાધ્યાયમાં ઊંઘ આવે એટલે દર્શનનું આવરણ આવે, મિથ્યા દ્રઢ થાય, શાસ્ત્રજીનો અવિનય થાય, શાસ્ત્રના રચયિતા એવા જ્ઞાની પુરુષ આચાર્યદેવનો પણ અવિનય થાય. અને એકના વિનયમાં દેવગુરુ શાસ્ત્ર ત્રણેયનો અવિનય સમાવેલો છે, સમાયેલો છે. એ મોટો અપરાધ થાય છે, બીક લાગવી જોઈએ. ઊંઘ આવે તો મેં કીધું ને, ઊભા થઈને મોડું ધોઈ આવું, કા બાજુવાળાને કેવું, કે બાજુવાળાને કેવું કે મને જાગૃત કરવું. હા, બંધ ઊંઘાવી જ ન જોઈએ, ન જ ચાલે. હઠ કરીને પણ નહીં ઊંઘવાનું. કેવી રીતે? હઠ કરીને પણ નહીં ઊંઘવાનું, ઊંઘાય જ નહીં, મોટો દોષ છે. મિથ્યાત્વ શ્રદ્ધા ગુણને અથવા સમ્યક્ત્વ ગુણને, સમ્યક્ત્વ ગુણ જ લેવાના આપણે, સીધી વાત છે. જેથી આત્મ છે અને પરિણામ પણ સ્થિર થાય છે. ધ્યાન માં આત્મપ્રદેશ ની પણ સ્થિરતા થાય છે અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણ થી ગુણ થી અને વેદન થી જેને આત્મ સ્વરૂપ જાણ્યું નથી એવા મુમુક્ષુને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. મુમુક્ષુ તથારૂપ પાત્રતાવાળો હોવો જોઈએ એટલી વાત અપેક્ષિત છે અહીંયા, કે એને ભાવભાષણ થાય, અવલોકન સારી રીતે કર્યું હોય અને અનેક સમજણમાં આવેલી વાતોને પ્રયોગાન્વિત અમલીકરણ પણ કર્યું હોય અને ભાવભાષણના સ્વરૂપનું ભાવભાષણ થાય એવી યોગ્યતામાં હોય, એટલે સત્પુરુષને તો ઓળખા હોય જ એવી વાત એની અંદર આવી જાય છે. પૂર્વ ભૂમિકામાં બધી વાત આવી જાય છે. વેદનામાં આવ્યો હોય, પૂર્ણતાનું લક્ષ થયું હોય, સત્પુરુષની ઓળખાણ થઈ હોય, અવલોકન સારી રીતે થયું હોય, એ અવલોકન દરમિયાન કષાય રસ અને મિથ્યાત્વ સારી રીતે મંદ પડ્યા હોય, જ્ઞાનની નિર્મળતા આવી હોય, પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિકોણ સાધ્ય થયેલો હોય અને એ ભૂમિકા સુધીનો ઉદાસીનતાનો ક્રમ આગળમાં આ વધીને પહોંચ્યો હોય, એ બધો પ્રકાર હોય એવા મુમુક્ષુને એમ લેવું અહીંયા. શું કોણ છે કજી? જેને અનુભવ નથી થયો, લક્ષણથી ગુણથી ને વેદનથી જેને આત્મ સ્વરૂપ જાણ્યું નથી એવા મુમુક્ષુને, એટલે અનુભવ સુધી નથી પહોંચ્યો એવા મુમુક્ષુને, જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય, કેવું? બીજ જ્ઞાન, સુધારસ સંબંધીનું જ્ઞાન, ભાવભાષણ સંબંધીની વાત, તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે એવી યોગ્યતા છે કે એને લક્ષણ ગુણ અને વેદન એ બધો બોધ અનુક્રમે થઈ જશે, એટલે એને ભાવભાષણ પણ થશે લક્ષણથી, સ્વભાવનું ગ્રહણ પણ થશે અને વેદન આપશે ત્યારે સ્વાનુભવ પણ થશે, એને આત્મજ્ઞાન થશે, ચોક્કસ થશે. મુખરસ અને તેનું ઉત્પત્તિ ક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. એટલે શું થયું કે જે ભાવભાષણ થયું એ ભાવભાષણ એ કોઈ અપૂર્વ કારણ છે એમ સમજી લીધો. એમ લીધું ને 471માં એથી આગળ અપૂર્વ આધાર છે એમ લીધું છે. શું માટે? સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે એમ લીધું. એ કારણ અને આધાર એક અર્થમાં અહીંયા લેવો. શું? કેવી રીતે આધાર છે? કે ગુણથી વેદનથી અને લક્ષણથી આત્મજ્ઞાન સુધો ઉપયોગ થયો એ તો ક્ષણના એક ઓછા ભાગમાં, એક પળના પણ ઓછા ભાગમાં, સેકન્ડના પણ ઓછા ભાગમાં થયો. પછી શું કે લક્ષમાં જે શરીર, જે આ સ્વભાવ રહ્યો છે, સ્વરૂપ રહ્યું છે, એ જ એનો આધાર છે. લક્ષગત થયેલું સ્વરૂપ એ જ આધાર છે, એ અપૂર્વ આધાર છે. કેમ? કે એકવાર લક્ષણથી સ્વરૂપ લક્ષિત થયું એટલે એ લક્ષ જાતું નથી, મટતું નથી. શું? કેમ કે એમાં એને અનંત સુખધામ જોયું. શું જોયું? લક્ષિત થયેલું જે સ્વરૂપ છે એમાં અનંત સુખધામ જોયું. તો અનંત સુખધામ જોઈએ અને લક્ષ્ય કેવી રીતે એનું જાય? બારમાય તે મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંતરે લીધું કે નહીં? કેમ કે એનું સુખધામ છે, એ સ્ત્રીને એનો પતિ છે, એ સુખનું કારણ છે, તો એનું લક્ષ્ય ત્યાંને ત્યાં રહે છે. તો આ તો પોતાનું સ્વરૂપ છે અને પોતાનું પરમાત્મ સ્વરૂપ છે, એટલે સ્મરણ વિસ્મરણની અપેક્ષા નથી એ જ્ઞાનને. લક્ષ જો કે જ્ઞાનનો પર્યાય છે અને જ્ઞાનના પર્યાયમાં જે મતિ જ્ઞાન છે એમાં સ્મૃતિ અને વિસ્મૃતિના ભેદ છે. સ્મરણમાં આવેલી વસ્તુ વિસ્મૃત થઈ જાય છે પણ લક્ષ્યગત થયેલી વસ્તુ વિસ્મૃત નથી થતી, કેમ કે તેનું સ્મરણ કરવું પડતું નથી. જેનું સ્મરણ કરવું પડે એનું વિસ્મરણ થાય. આપણી વાત લઈએ, એક સમય એવો હતો કે આપણે નિશાળમાં ભણતા હતા, ભણતા હોય છે ત્યાં સુધી આપણે આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ નથી કરતા, ભણ્યા ભણીએ છીએ, ભણવાનું ચાલે ત્યાં સુધી, ભણવાનું પૂરું થયા પછી આપણો આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ થાય છે આપણા પુરુષ લોકોનો. આર્થિક ક્ષેત્રમાં પ્રવેશ થતી વખતે આ પૈસાની કિંમત કેટલી એ લક્ષમાં આવે છે અને પછી એ લક્ષ ચાલુ જ રહે છે. એટલે ખાતા પીતા પણ કેમ પૈસા વધુ કમાવા એ ચાલતું જ હોય, ઉઠતા બેસતા સૂતા હાલતા ચાલતા. તમે કોઈ પણ કામ કરો, વેપાર સંબંધીનું કોઈ પણ માલ ખરીદવા જાઓ તો એ કમાવાનું લક્ષ્ય, માલ વેચવા જાઓ તો પણ કમાવાનું લક્ષ્ય, હિસાબ કિતાબ એકાઉન્ટ લખો ત્યારે પણ તમારું કમાવાનું, પૈસા વ્યાજે લો ત્યારે પણ કમાવાનું લક્ષ્ય, વ્યાજે આપો ત્યારે પણ કમાવાનું લક્ષ્ય. પ્રવૃત્તિ અનેકવિધ છે, લક્ષ બધામાં કોમન છે આમાં, અને એ વિસ્મૃત નથી થતું અને સંભાળવું ન પડે. અત્યારે માલ વેચવા જાઉં છું તો પૈસા કમાવાનું યાદ રાખી લો. સારો ઘરાક આવ્યો હોય તો એની પાછળ ખર્ચો કરી નાખે વેપારી, કેટલો ખર્ચો કરે એક દીમાં, કે એનો એક ને એક છોકરા વાલા છોકરા પાછળ જેટલો ખર્ચ ન કરે એટલો ઘરાક પાછળ ખર્ચ કરે. છોકરાને વાપરવા આપે એના કરતાં 10 ગણા પૈસા એના ઘરાકમાં ખર્ચી નાખે, જો એવો મોટો ઘરાક હોય તો સારું એવું કમાણી કરે. એવું કયા લક્ષ્ય? કમાવાના લક્ષ્ય, ખર્ચો પણ કમાવાના લક્ષ્ય જીવ કરે. અને એ એમ બતાવે છે કે આનું બળવાન લક્ષ્ય છે. ત્યાં લક્ષ્ય કેવું છે? બળવાન લક્ષ્ય. કેમ કે પૈસાથી સુખ છે, પૈસા મળવાથી સુખ છે, સુખી થવાશે. આ જે લક્ષ્ય છે એમાં એટલો વિચાર નથી કરવો પડતો, નિર્વિકલ્પણે બધું ચાલતું જ હોય છે લક્ષ્યમાં. એ બધા ભેદ એમાં સમાયેલા છે, એ વિકલ્પના બધા ભેદ એ નિર્વિકલ્પ લક્ષ્યમાં સમાઈ ગયેલા છે. એનું નામ પરાશ્રિત નિર્વિકલ્પણું છે. એવું સ્વરૂપના ભાવભાષણમાં જે સ્વરૂપ લક્ષિત થાય છે એમાં અનંત સુખ કેટલું છે એનો વિચાર વિકલ્પ નથી કરવો પડતો, નિર્વિકલ્પણે એનું લક્ષ્ય છે. એ એક અપૂર્વ કારણ છે, એક અપૂર્વ આધાર છે મોક્ષ માર્ગી જીવને પણ, તે અપૂર્વ આધાર છે. એના આધારે એનું પરિણમન બરાબર કંટ્રોલમાં રહ્યું છે. લક્ષ્ય છે એ પરિણામનું નિયામક થઈ જાય છે, કંટ્રોલર. પરિણામનો કંટ્રોલર કોણ? જ્ઞાનમાં રહેલું સ્વરૂપ લક્ષ્ય એ પરિણામનો નિયામક થઈ જાય છે, નિયમિત કરે છે, કંટ્રોલમાં રાખે છે. સ્વરૂપ લક્ષ્યમાં છે ને, સ્વરૂપ લક્ષ્યમાં છે. જુઓ, તમે વેપાર કરો છો, વેપાર કર્યો છો, તમે સેલ્સમેન છો વેપારમાં. કોઈ ચીજ તમારે ગ્રાહકને વેચવી છે, ખરાબ છે કે બધા એક સરખા નથી આવતા? કોઈ ગ્રાહક એવા હોય કે જે તમને બે બે વાત બે શબ્દ કડવા પણ કહી દે, તમને માલ વેચતા આવડતો નથી એમ પણ કહી દે, કર્યો કર્યો વેપાર હવે કહી દે, એટલું કહી દે. અથવા તમે એમ કહો મારે આ પડતર છે તો પડતરથી અડધા ભાવે માગે, એને હું ઘડાક તો ગમે મફતે માગે. અને એકવાર તમે એમ કહો કે આપથી તને મફત આપવાની સજા કે લઈ જવાના પૈસા કેટલા દેવાના છે એમ કે, એક જમાનો એવો હતો મારા સિંહ મગફળી હોય ને એની ફૂતરી નીકળી જાય, એના ઢગલા થાય મોટા, એનો ઉપયોગ કાંઈ નહોતો ત્યારે એને ઉપડાવવાના પૈસા દેવા પડે, ગાડાવાળાને બોલાવે તું લઈ જા ભાઈ, એને ખવડાવે, એને ઢોર ને થાય પણ લઈ જવાના પૈસા માગે. અને જ્યારે એને ખોળમાં મિક્સ કરીને કે બળતણમાં વાપરતા છે એ લોકો, ત્યારે જે ઉપડાવાના પૈસા લેતો તે પૈસા દઈને લઈ જવાના. ભાવ તો ડિમાન્ડ ને સપ્લાય ઉપર જ છે, ચીજી ની છે. હવે આપણો મુદ્દો શું છે કે તમે જો આ માલ તમારે વેચવાની જરૂર છે તો ગમે એટલું કડવું કહેશે ને તો તમારા પરિણામ તમે નહીં બગાડો, આલા લીધા લીધા તો હાલ તો થાય એમ નહીં, તમે એને ફરીને સમજાવશો. તમારા પરિણામ કંટ્રોલમાં રહ્યાનું કારણ શું? કે તમારું પૈસા કમાવાનું અને માલ વેચવાનું લક્ષ્ય છે, આ માલ વેચીને પૈસા કમાવાનું લક્ષ્ય. એટલે તમે બાંધછોડ કરીને ગમે એમ કરીને એ માલ વેચે રહ્યો છો, એ તમને કડવું કે તમે બે મીઠા શબ્દો કહેશો, એનો ગુસ્સો ઓગળી જાય. અને એવા મખાણ કરો કે ઓલો માલ લઈ જાય, જે માણસ પૈસાથી નથી ખરીદાતો એ શબ્દોથી ખરીદાઈ જાય છે. શબ્દોથી માણસને ખરીદવો સુગમ છે, પૈસા લાખથી લાખ કરોડ આપો તો કોઈ વેચે નહીં કોઈને, કોઈ કોઈના મા બાપને દીકરાને સંતાનને કોઈ કોઈને વેચે છે, કોઈનો શબ્દોમાં વેચાઈ જાય આખા પોતે જ માને. એવી રીતે કોઈ એક વાત લક્ષ્યગત હોય તો પરિણામ નિયમિત રહે છે, એમ સ્વરૂપ લક્ષ્યમાં હોય તો વિભાવ પરિણામો છે એના ઉપર એક જાતની લગામ રહે છે, એટલે એમાં તીવ્ર રસ ઉપજતો નથી. પરિણામની અમુક લેવલની લુખાશ મેઇન્ટેન થાય છે, ગમે તેમાં વિશે કશાયના પરિણામ થાય તો પણ અમુક લેવલની જે લુખાશ છે એ જળવાઈ રહે છે, એટલો રસ અંદરથી આવે જ નહીં. કેમ કે અંદર એક બાજુનું ખેંચાણ જ છે, અનંત સુખધામ ઉપરનું એક ખેંચાણ છે, અને જ્ઞાનમાં એ સ્પષ્ટ છે કે અહીંયા સિવાય બારમાં ક્યાંય સુખ છે નહીં, તો અનિવાર્યપણે ઉપયોગ જાય છે. પણ સુખભુખ છે નહીં ત્યાં, તો પૂર્વ સંસ્કારથી ઉપયોગ જાય છે, સુખ નથી. એ રીતે બને છે. હા, લબ્ધ જ્ઞાન અવશ્ય, પણ લબ્ધ પરિણામરૂપ છે ને. એટલે એવા મુમુક્ષ પુરુષને બતાવેલું આ જ્ઞાન હોય તો તે અનુક્રમે અપૂર્વ કારણ લીધું આપણે, અપૂર્વ કારણ છે, લક્ષ થવું તે અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે અવધારજો, નિર્ધારજો, એ વાત ચોક્કસ માનજો, સ્વીકારજો કે આ લક્ષ થવું જરૂરી છે. એનું બહુ કિંમત છે, આ બીજ જ્ઞાનની કિંમત થોડી નથી, ઘણી કિંમત છે. એનું મહત્વ સમજાવે નાની પુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેઓ નિશ્ચય રાખવા જણાવ્યું છે. એ સ્વભાગ મેરા ઉદ્દેશ્યને લખ્યું છે. એટલે